ક્રિસ્મા વાલા ભાઈ બહેનો, જર્સી સિટીથી બોલનાર ફોન પર આવેલા સર્વ નાના મોટા ભાઈ બહેનોને શોભના મેકવાન તથા ફેમિલી તરફથી ઈસ્ટરની પ્રેમી સલામ. આજે ગાનારના નામ હું બોલું છું એ પ્રમાણે આજના નામ છે ખુશાલભાઈ, ઉષાબેન, લક્ષ્મીબેન, મોટા રવિનાબેન, રૂથબેન, વેલેન્ટિનાબેન, શિલ્પા ટેઇલર. ખુશાલભાઈ આપ હાજર છો પ્લીઝ?
હેલો,
હા મનીષભાઈ.
ખુશાલ અંકલ બહાર છે અત્યારે.
ઓકે સારું સારું.
અને બીજા થોડો પ્રોબ્લેમ છે એટલે.
ઓકે કઈ વાંધો નહીં.
ઉષા આંટી, ઉષા આંટી બીજી છે.
ઓકે સારું. મહેન્દ્રભાઈ આપ હાજર છો? મહેન્દ્રભાઈ, હેલો. નેન્સીબેન હાજર છો? નેન્સીબેન, હેલો.
મહેન્દ્રબેન,
હાજી. ઈસ્ટરની પ્રેમી સલામ.
પ્રેમી સલામ, ઈસ્ટરની પ્રેમી સલામ.
હાજી, નાની પ્રાર્થના કરાવશો પ્લીઝ?
પ્રાર્થના કરીએ. પ્રભુજી તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે. આજના આખા દિવસની તમારી કૃપા, તમારી સંભાળ, તમારી હાજરી અને અમારી સર્વ ગરજો પૂરી પાડવા માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારા પાયાસનની પાસે અત્યારે તમારું ભજન કરવા માટે, તમારા અદ્ભુત વચનો વાંચવા માટે અને સાંભળવા માટે અમે એકઠા મળ્યા છે ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે અમારી સહાય કરો, અમારી મધ્ય હાજર થાઓ, અમારા મન હૃદય વિચારોનો કબજો લઈને પ્રભુ આજનો સમય અમારા માટે આનંદિત અને આશીર્વાદિત કરો તે પ્રાર્થના કરીએ છીએ. ગાનાર તમામ ભાઈ બહેનોને આશીર્વાદ આપો, વાંચનાર કુટુંબને આશીર્વાદ આપો તે પ્રાર્થના કરીએ છીએ. ફોન લાઇનમાં કોઈ ડિસ્ટર્બન્સ આવે નહીં એવું તમે થવા દેજો. શોભનાબેનને લીડ કરવા માટે સહાય કરજો, તમારા હાથોમાં સોંપાય છે. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છે, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન,
આમેન, આમેન. થેન્ક યુ નેન્સીબેન. લક્ષ્મીબેન આપ હાજર છો?
હા હાજર છું બેન.
હાજી, હેપી ઈસ્ટર. આપનું સરસ આપનું ગીત. હાજી,
ભજન સંગ્રહમાં 124 નંબરનું ગીત છે. ભર્યો આનંદ ઉર્માય ફીટી મરણની જાય, ઈસુ ઉઠ્યો જય જયકાર. જીતી શત્રુ સમુદાય વળી પાપોને અન્યાય, ઈસુ ઉઠ્યો જય જયકાર. પાનો મરણ સહી દુઃખ ખા, ચિરો ત્રણ આનંદ ઉર્માય ફીટી મરણની ઉઠ્યો જય જયકાર. જીતી શત્રુ સમુદાય વળી પાપોને અન્યાય, ઉઠ્યો જય જયકાર. થયો કબર ઉપર જયવાન, તોડી બાંધન આપ્યું વાસ. ભર્યો આનંદ ઉર્માય ફીટી મરણની જાય, ઉઠ્યો જય જયકાર. જીતી શત્રુ સમુદાય વળી પાપી અન્યાય, ઉઠ્યો જય જયકાર. પાપી કાજ થયો ઈત્રાણ, વિશ્વાસી માફતલા
લક્ષ્મીબેન, સુંદર ગીત બદલ ઈશ્વર તમને આશીર્વાદ આપે. રવિનાબેન આપ હાજર છો?
યા હું છું. હો,
પ્રેઝ ધ લોર્ડ. હેપી ઈસ્ટર.
હા, હેપી ઈસ્ટર.
આપનું ગીત આપો પ્લીઝ.
ભજન સંગ્રહમાં 404મું ગીત છે. ગગને વાદળ દરિયે વહાળો, થોડી વાર જરાય જીવન ના દિન જાશે તેવા જટ જટ સાંધા જાય. જીવન ના દિન જાશે તેવા જટ જટ સાંધા જાય. પૂર્વજ સાથે ઉભરવાના મૃત્યુ તળું જ્યાદા માટે હમણા નિશ્ચેદારો તારણનું શુભ કામ. ગગને વાદ દરિયે વહાળો, થોડી વાર જણાય જીવન ના દિન જાશે તેવા જટ જટ સંધા જાય. જીવન ના દિન જાશે તેવા જટ જટ સંધા જાય. ફૂલ જણાશે તાજા જેવા વેલા તે જોબન શોભા તેમ ઘટે છે પરમા જાથી થાય. ગગને વાદળ દરિયે વહાળો, થોડી વાર જણાય જીવન ના દિન તેવા જટ જટ સંધા જાય. જીવન ના દિન જાશે તેવા જટ જટ સંધા જાય. માટે જાલક જીવન રે છે ઘટમાસ અભંગ, જાલક જ્ઞાન વિચાર કરીને કરજો ઈસુ સંગ. ગગને વાદળ દરિયે વહાળો, થોડી વાર જણાય જીવન ના દિન જાશે તેવા જટ જટ સંધા જાય. જીવન ના દિન જાશે તેવા જટ જટ સંધા જાય. થાક માટે એવું ઈચ્છો તો જાજો ઈસુપાસ, પુરવીરા વિસામો તે આપે છે તે દે છે સુખવાસ. ગગને વાદ દરિયે વહાણો, થોડી વાર જણાય જીવન ના દિન જાશે તેવા જટ જટ સંધા જાય. જીવન ના દિન જાશે તેવા જટ જટ સંધા જાય. સુખ નો જો અનુભવ કરવાની છે ઈચ્છા મન માય, તો સુખ જરા કરો છે ઈસુ તેથી તૃપ્ત થવાય, ગગને વાદ દરિયે વહાળો થોડી વાર જણાય, જીવન ના દિન જાશે તેવા ઝટ ઝટ સંધા જાય, જીવન ના દિન જાશે તેવા ઝટ ઝટ સંધા જાય, મોત થતા મોચન માગો તો કરજો ઈસુ શોધ, પાપ તણા સૌ બંધન છોડી માનો ઉપબોધ, ગગને વાર એ વહાયો થોડી વાર જાય, જીવન ના દિન જાશે ઝટ ઝટ સંધા જાય. આમેન.
થેન્ક યુ વેરી મચ રવિનાબેન, બહુ સુંદર ગીત ગાયું, નવો રાગ જાણવા મળ્યો, નવું ગીત જાણ્યું. આ ગીત મેં સાંભળ્યું તો બહુ સરસ ગયું. થેન્ક યુ.
થેન્ક યુ.
રૂથબેન શો આપ હાજર. પ્રેઝ ધ લોર્ડ.
પ્રેઝ ધ લોર્ડ.
હેપી ઈસ્ટર રૂથબેન.
હેપી ઈસ્ટર. હેપી ઈસ્ટર
સ્વપ્નાબેન. હા, આપનું ગીત આપશો પ્લીઝ.
ચોક્કસ.
ધીરુ મીઠુ સદ સુનો, સાંભળજો એક વાર, ધીરુ મીઠુ સદ સુનો, સાંભળજો એક વાર, હવે સાદે પ્રેમી કંઠે, હળવે સાદે પ્રેમી કંઠે બોલાવે પ્રભુઆ, સાંભળજો એક વાર, સાંભળજો એક વાર, જે કોઈ પાપ કેરા બોજથી દબાય, જે કોઈ ચિંતાથી ઘેરાયેલ, જે કોઈ પાપ કેરા બોજથી દબાય, જે કોઈ ચિંતાથી ઘેરાય, બોજો સગળો દઈએ પ્રભુને, ખાલી દિલમાં લઈએ વિભુને, ખોલી અંતર દ્વાર, સાંભળજો એક વાર, ધીરો મીઠો સાદ સુનો, સાંભળજો એક વાર, સાંભળજો એક વાર, અશ્રુભીની આંખ હશે જો, વેદના દુઃખ કે દર્દ હશે જો, અશ્રુભીની આંખ હશે જો, વેદના દુઃખ કે દર્દ હશે જો, ઈસુ આવી આંસુ છે તારી મારી ખબરે પૂછશે, ઈસુ આવી આંસુ છે તારી મ છે રહીએ સહુ તૈયાર સાંભળજો એક વાર ધીરો મી મોત સહીને બન્યો એ માનવ દેવ થઈને કૃષ્ણનું કર્મ મોત સહીને બન્યો એ માનવ દેવ થઈને વિશ્વાસ કીધો એ પર જે તારણ દીધું સહુને વિશ્વાસ કીધો એ પર જેણે તારણ દીધું સહુને પ્રેમ કેવો અપાર સાંભળજો એક વાર ધીરો મીઠો સાદી સુનો સાંભળજો એક વાર હળવે સાદે પ્રેમી કંઠે હળવે સાદે પ્રેમી કંઠે બોલાવે પ્રભુ સાંભળજો એક વાર સાંભળજો એક વાર સાંભળજો એક વાર પ્રેઝ ધ લોર્ડ થેન્ક યુ
ખૂબ જ સુંદર ગીત ઇસ્ટરને માટે બહુ સરસ થેન્ક યુ રૂસબેન હાજી વેલેન્ટિનાબેન આપ હાજર છો વેલેન્ટિનાબેન
હાજી
હા આપ ગીત આપો પ્લીઝ
જયપ્રકાશ બોલો છો
હા જયપ્રકાશ ગીત આપ ચાલ
ભજન સંગ્રહમાંથી ગીત નંબર 128 ઈસ્ટરનું ગીત છે ગાવો ગાવો જય ગીત ગાવો મોટેથી તાળી પાડી ગાવો ઈસુ ઉઠ્યો મૃત્યુ જીતી હાલેલુયા આનંદ પ્રગટાવો ઈસુ ઉઠ્યો મૃત્યુ જીતી હાલેલુયા આનંદ પ્રગટાવો કબર ઉપર મૂકેલો પથ્થર જુઓ કેવો ગબડીતે જાય કબર દ્વારની મુદ્રા દેવના પુત્રને રાખે સુબંધનમાં ગાવો ગાવો જય ગીત ગાવો મોટેથી તાળી પાડી ગાવો ઈસુ ઉઠ મૃત્યુ જીતી હાલેલુયા આનંદ પ્રગટાવો રડો ના વિલાપ કરો ના જય કહો ગાલી લે આવા કેતે વચન મુજબ કબર થી નીકળ્યો વધારો સમાચાર ગાવો ગાવો જય ગીત ગાવો મોટેથી તાળી પાડી ગાવો ઈસુ ઉઠ્યો મૃત્યુ જીતી હાલેલુયા આનંદ પ્રગટાવો આનાસ્કાય પ્રાસનાય દિશોની સભા ભય પામી થરી થરી જાય અંધકારની સત્તાઓ દ્રુજારી સાથે કબરાઈ હચમચી જા ગાવો ગાવો જય ગીત ગાવો મોટેથી તાળી પાડી ગાવો ઈસુ ઉઠ્યો મૃત્યુ જીતી હાલેલુયા આનંદ પ્રગટાવો ભાગોળ ઊંચકો માથા તમારા આવે વિજય વંદરાય રણસિંહ સતારને તબલા બજાવો રાજાનું મન હરખાય ગાવો ગાવો જય ગીત ગાવો મોટેથી તાળી પાડી ગાવ ઈસુ ઉઠ મૃત્યુ જીતી હાલેલુયા આનંદ પ્રગટાવો થેન્ક યુ પ્રેઝ ધ લોર્ડ
થેન્ક યુ વેરી મચ જયપ્રકાશભાઈ ગોડ બ્લેસ યુ બે ઓપન ટાઈમ છે કોઈ નવું આવ્યું હોય તો ગીત ગાવા માંગતું હોય તો ગાઈ શકે છે પ્લીઝ હેલો હેલો કોઈએ કોઈ ના ગયું હોય કદી એમને ગીત ગાવાની ઈચ્છા હોય તો ગાઈ શકે છે ઓપન ટાઈમ છે હેલો સારું પ્રેયરલાઇનમાં જે ફોન લાઇન પર હાજર છે એમાંથી કોઈ ગાવા ઈચ્છતું તો ગાઈ શકે છે પ્લીઝ હેલો મહેન્દ્રભાઈ હેલો
ગણેશભાઈ કો ગાય
મહેન્દ્રભાઈ છે
સુઈ ગયા છે
રેની
નથી કોલેજ ગઈ
સુભનાબેન
હાજી પ્રેઝ ધ લોર્ડ તમારે ગીત આપવું હોય તો આપી શકો છો
યા હું એક ગીત આપવા માંગુ છું
હા ગયા
અર્પણ કરું છું તને અર્પણ કરું છું તને જી કી મારું દે અર્પણ કરું છું તને મનડાની જંપા ગલડાની પીડા ચરણે ધરું હું તને ઓ મનડાની જંપા ગલડાની પીડા ચરણે ધરું હું તને તન મન અમારું હૃદયાની સાથે અર્પું હવે હું તને લઈ લેના અર્પણ કરું છું તને જે કઈ છે મારું તારું દિલ અર્પણ કરું છું તને રોટી હવે આશે હવે તેહરે તો તારા થશે ઓ રોટી હવે આશે હવે હા તેહરે તો તારા થશે એની જીવન ચિતર મારા પાવે ને પાવન થશે મારા નાથ મારા નાથ મારા નાથ મારા નાથ મારા નાથ મારા નાથ અર્પણ કરું છું તને અર્પણ કરું છું તને જે કઈ છે મારું તારું દિલ અર્પણ કરું છું તને હે પ્રભુ મારા દર્શન તારા મુજને ક્યારે થશે ઓ હે પ્રભુ મારા દર્શન તારા મુજને ક્યારે થશે, આખું વખત સેવામાં ગાળીશ, જીવન ભરપૂર થશે. મારા નાથ, મારા નાથ, મારા નાથ, મારા નાથ, મારા નાથ, મારા નાથ, અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને, જે કઈ છે મારું તારું દીધે, અર્પણ કરું છું તને. થેન્ક યુ, પ્રેઝ ધ લોર્ડ.
થેન્ક યુ વેલેન્ટિના બેન, ગોડ બ્લેસ યુ. હવે ટાઈમ થવા આવે છે, આપણે બાઇબલ વાંચન તરફ જઈએ. મનીષભાઈ, હેલો મનીષભાઈ, હેલો. આજે આપણે, મારી ભૂલ ના થઈ, રાજાનો પહેલો રાજા
છથી દસ.
યા બરાબર છે, ઓકે. રૂસબેન, આપ હાજર છો પ્લીઝ?
હાજી, હું હાજર છું.
હા, તો આજે આપના ફેમિલીને, રૂસબેન ના ફેમિલીને બાઇબલ વાંચન છે, અને પહેલો રાજા 6-10 અધ્યાય વાંચવાનો છે. 6-9 આપ વાંચો અને 10 અધ્યાય વડીલ ઓલિવરભાઈ વાંચશે.
ઓકે. પવિત્ર ઈશ્વર પિતાના જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ. ઈશ્વર પિતા વચનોને ખૂબ આશીર્વાદિત કરે, સમજવા માટે ને તે પ્રમાણે જીવવા માટે આપણી મદદ કરે. પહેલું રાજા 6 અધ્યાય. ઇસરાયલ પુત્રો મિસર દેશમાંથી નીકળ્યા પછી 480 સાલમાં ઇસરાયલ પર સુલેમાનના રાજ્યના 4 વર્ષમાં ઝિવ એટલે બીજા માસમાં એમ થયું કે તેણે યહોવાનું મંદિર બાંધવું શરૂ કર્યું. જે મંદિર સુલેમાન રાજાએ યહોવાને અર્થે બાંધ્યું તેની લંબાઈ 60 હાથ ને તેની પહોળાઈ 20 હાથ ને તેની ઊંચાઈ 30 હાથ હતી. ઘરના મંદિર આગળની પરસાળની લંબાઈ મંદિરની પહોળાઈ પ્રમાણે 20 હાથ હતી અને તેની પહોળાઈ મંદિરની આગળ 10 હાથ હતી. તેણે મંદિરને માટે જાળીવાળી બારીઓ કરી. તેણે ઘરની એટલે મંદિરની તેમજ પવિત્ર પરમ પવિત્ર સ્થાનની ભીંતોને લગતા ચોગરદમ માળ બનાવ્યા અને તેની બાજુએ ચોતરફ તેણે ઓરડીઓ બનાવી. સૌથી નીચેનો માળ 5 હાથ પહોળો, વચલો 6 હાથ પહોળો ને ત્રીજો 7 હાથ પહોળો હતો, કેમ કે ભારોઠિયાને સારું મંદિરની ભીંતમાં બાંકા ન પાડવા પડે માટે તેણે મંદિરની ભીંતની બહારની બાજુએ ફરતી કાંગરી મૂકી હતી. મંદિર બંધાતી વેળાએ ખાણમાંથી તૈયાર કરીને આણેલા પથ્થરોથી તે બાંધવામાં આવતું હતું અને મંદિર બંધાતી વેળાએ તેમાં હથોડી કે કુહાડી કે લોઢાના કોઈ પણ હથિયારનો અવાજ સંભળાતો ન હતો. બાજુ પરની વચલી ઓરડીનું બારણું મંદિરના જમણા પાસામાં હતું અને લોકો ફેરવાળી સીડી વચ્ચે વચલી કોટડીઓમાં ને વચલીઓમાંથી ત્રીજીઓમાં ચડતા હતા. એમ તેણે મંદિર બાંધીને પૂરું કર્યું. તેણે એરેજ વૃક્ષના ભારોટિયાથી તથા પાટિયામાંથી મંદિરનું છાપરું બનાવ્યું. વળી તેણે આખા મંદિરને લગતા માળ બનાવ્યા. તે દરેકની ઊંચાઈ 5 હાથ હતી. તે માળનો આધાર એરેજ વૃક્ષના લાકડા વડે મંદિર પર રહેલો હતો. યહોવાનું વચન સુલેમાન પાસે એવું આવ્યું કે આ મંદિર તું બાંધે છે, તો હવે જો તું મારા વિધિઓ પ્રમાણે ચાલશે, મારા હુકમો અમલમાં લાવશે ને મારી સર્વ આજ્ઞા પાળીને તેમાં ચાલશે, તો તારા બાપ દાઉદને મેં જે વચન આપ્યું છે તે હું તારે માટે કાયમ કરીશ અને હું ઇસરાયલ પુત્રો મધ્ય રહીશ ને મારા લોક ઇસરાયલને તજી દઈશ નહીં. એવી રીતે સુલેમાને મંદિર બાંધીને તે પૂરું કર્યું. તેને મંદિરની દિવાલો અંદરની બાજુએથી એરેજ વૃક્ષના પાટિયાની બનાવી. મંદિરના ભોંય તળિયાથી તે છતની ભીંત સુધી તેણે તેમને અંદરની બાજુએ લાકડાનું અસ્તર કર્યું અને મંદિરના ભોંય તળિયાને તેણે દેવદારના પાટિયા ચડ્યા. મંદિરના પાછલા ભાગમાં તેણે ભોંય તળિયાથી તે ભીડો સુધી એરેજ વૃક્ષના પાટિયાની 20 હાથ ભીંત બનાવી. એટલે તેણે દેવવાણી સ્થાનને સારું, એટલે પરમ પવિત્ર સ્થાનને સારું અંદરની બાજુએ તે બનાવી. ઘર એટલે વાણી સ્થાન આગળનું મંદિર લંબાઈમાં 40 હાથ હતું. મંદિર પર માહેલી બાજુએ એરેજ કાસ્ટની છત હતી ને તે પર કળીઓ તથા ખીલેલા ફૂલ કોતરેલા હતા. તમામ એરેજ કાસ્ટ હતું, એકે પથ્થર દેખાતો નહોતો. તેણે યહોવાનો કરાર કોષ મૂકવા સારું મંદિરમાં માહેલી ગમ પરમ પવિત્ર સ્થાન બનાવ્યું. પરમ પવિત્ર સ્થાન અંદરની બાજુએ 20 હાથ લાંબુ તથા 20 હાથ પહોળું ને 20 હાથ ઊંચું હતું. તેણે તે ચોખ્ખા સોનાથી મળ્યું. તેણે વેદીને એરેજ કાસ્ટથી મળી લીધી. એ જ પ્રમાણે સુલેમાને મંદિરને માહેલી બાજુએ ચોખ્ખા સોનાથી મળ્યું. તેણે પરમ પવિત્ર સ્થાનની આગળ સોનાની સાંકળો વડે આડો આંતરો કર્યો અને તેણે તે સોનાથી મળ્યું. આખું મંદિર પૂરું થતાં સુધી તેણે આખું મંદિર સોનાથી મઢી લીધું. વળી પરમ પવિત્ર સ્થાનની આખી વેદી તેણે સોનાથી મઢી. તેણે પરમ પવિત્ર સ્થાનમાં જૈત કાસ્ટના 2 કરુબો બનાવ્યા. દરેકની ઊંચાઈ 10 હાથ હતી. કરુબની 1 પાંખ 5 હાથ ને કરુબની બીજી પાંખ 5 હાથ હતી. 1 પાંખના છેડાથી તે બીજી પાંખના છેડા સુધી 10 હાથનું અંતર હતું. બીજો કરુબ 10 હાથનો હતો. બંને કરુબો 1 માપ તથા 1 ઘાટના હતા. 1 કરુબની ઊંચાઈ 10 હાથ હતી ને બીજા કરુબની પણ એટલી જ હતી. તેણે કરુબોને ભીતરના ઘરમાં મૂક્યા. કરુબોની પાંખો પ્રસારેલી હતી, તેથી એકની પાંખ બીજી ભીતે અડતી હતી અને તેમની પાંખો ઘરના મધ્યભાગે એક બીજીને અડતી હતી અને એ કરુબોને તેણે સોનાથી મઢ્યા. તેણે મંદિરની સર્વ ભીંતો પર ચારે તરફ માહે તેમજ બહાર કરુબો, ખજૂરીઓ તથા ખીલેલા ફૂલોના આકાર કોતર્યા હતા. તેણે ભોંય તળિયાને માહે તથા બહાર સોનાથી મળ્યું. તેણે પરમ પવિત્ર સ્થાનમાં પેસવાના કમાડો જૈત કાસ્ટના બનાવ્યા. ઉમરો તથા 12 શાખ ભીંતના 5મા ભાગ જેટલા હતા એમ જૈત કાસ્ટના 2 કમાડ તેણે બનાવ્યા અને તે પર તેણે કરુબો, ખજૂરીઓ તથા ખીલેલા ફૂલોની નકશી કોતરી ને તેમને સોનાથી મળ્યા. કરુબો પર તથા ખજૂરીઓ પર તેણે સોનાના પતરા જડ્યા. એ જ પ્રમાણે તેણે મંદિરના દ્વારને સારું જૈત કાસ્ટની 12 શાખો ભીંતના 4થા ભાગ જેટલી બનાવી અને દેવદારના લાકડાના 2 કમાડ બનાવ્યા. 1 કમાડના 2 કકડા વળી શકતા હતા અને બીજા કમાડના 2 કકડા પણ વળી શકતા હતા. તેણે તે પર કરુબો, ખજૂરીઓ તથા ખીલેલા ફૂલોનું નકશીકામ કર્યું હતું અને એ નકશીકામ પર તેણે બરાબર બંધ બેસતા સોનાના પથરા જડ્યા હતા. તેણે માહેલો ચોક ઘડેલા પથ્થરની 3 હાર તથા એરેજ કાસ્ટના ભારોટિયાની 1 હારનો બનાવ્યો. 4થા વર્ષના ઝીવ માસમાં યહોવાના મંદિરનો પાયો નંખાયો અને 11મા વર્ષના બુલ માસમાં એટલે 8મા માસમાં તે મંદિર તેના બધા ભાગો સહિત તેના સંપૂર્ણ નમૂના પ્રમાણે પૂરું થયું. એ પ્રમાણે તે બાંધતા તેને 7 વર્ષ લાગ્યા હતા. 7મો અધ્યાય. સુલેમાનને પોતાને મહેલ બાંધતા 13 વર્ષ લાગ્યા અને તેણે પોતાનો આખો મહેલ પૂરો કર્યો. વળી તેણે લબાનોન વન ગૃહ બાંધ્યું. તેની લંબાઈ 100 હાથ, તેની પહોળાઈ 50 હાથ ને તેની ઊંચાઈ 30 હાથ હતી. તે એરેજ કાસ્ટના થાંભલાની 4 હારો પર બાંધેલું હતું અને થાંભલા પર એરેજ કાસ્ટની પીઢો હતી. દર હારે 15 પ્રમાણે થાંભલા પરની 45 પીઢો પર એરેજ કાસ્ટનું ઢાંકણ કરવામાં આવ્યું હતું. બારીઓની ત્રણ હાર હતી ને સામસામા પ્રકાશના ત્રણ માળ હતા. સર્વ કમાડો તથા બાર શાખોના ચોકઠા સમચોરસ હતા ને સામસામા પ્રકાશના ત્રણ માળ હતા. તેણે થાંભલાઓથી પડસાળ બનાવી. તેની લંબાઈ 50 હાથ ને તેની પહોળાઈ 30 હાથ હતી અને તેઓની આગળ થાંભલા તથા જાડા ભારોટિયા હતા. વળી તેણે ન્યાય કરવા સારું ન્યાયાસન માટે એક પડસાળ એટલે ન્યાયની પડસાળ બનાવી અને તળિયાથી તે મથાળા સુધી તેને એરેજ કાસ્ટથી મઢવામાં આવી. વળી તેને રહેવાનો મહેલ એટલે પરસાળની અંદરનું બીજું આંગણું તે પણ તેવી જ કારીગરીનું હતું. વળી ફારૂની દીકરી જેની સાથે સુલેમાને લગ્ન કર્યું હતું તેને સારું તેણે તે પરસાળના જેવો જ મહેલ બાંધ્યો. એ બધા અંદરથી તથા બહારથી પાયાથી તે મથાળા સુધી ને એ જ પ્રમાણે બહારની બાજુએ મોટા ચોક સુધી મૂલ્યવાન પથ્થરો એટલે માપ પ્રમાણે ઘડેલા તથા કરવતથી વહેરેલા પથ્થરના બાંધેલા હતા. પાયો કિંમતી પથ્થરનો એટલે મોટા 10-10 હાથના તથા 8-8 હાથના પથ્થરોનો હતો. ઉપર કિંમતી પથ્થરો એટલે માપ પ્રમાણે ઘડેલા પથ્થરો તથા એરેજ કાસ્ટ હતા. યહોવાના મંદિરના ભીતરના આંગણા તથા મંદિરના પરસાળની પેઠે મોટા આંગણાની ચારે ગમ ઘડેલા પથ્થરની ત્રણ હાર તથા એરેજ કાસ્ટના ભારોટિયાની એક હાર હતી અને સુલેમાન રાજાએ માણસ મોકલીને તૂરમાંથી હિરામને તેડાવ્યો. તે નફતાલી કુળની એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો બાપ તૂરનો રહેવાસી હતો. તે પિત્તળનો કારીગર હતો. તે પિત્તળના સર્વ કામ કરવામાં જ્ઞાન અક્કલ ને ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેના સર્વ કામ કર્યા. તેણે 18-18 હાથ ઊંચા પિત્તળના બે થાંભલા બનાવ્યા. દરેક થાંભલાની આસપાસ ફરી વળવામાં 12 હાથની દોરી જતી હતી. થાંભલાની ટોચો પર મૂકવા તેણે પિત્તળના બે કળશ ઢાળ્યા. એક કળશની ઊંચાઈ 5 હાથ હતી ને બીજા કળશની ઊંચાઈ 5 હાથ હતી. થાંભલાની ટોચો પરના કળશને સારું તરે તરેની કારીગરીની જાળી તથા સકળી કામની ઝાલરો હતી. એક કળશને માટે 7 ને બીજા કળશને માટે 7 એ પ્રમાણે તેણે થાંભલા કર્યા. દરેક થાંભલાની ટોચ પરનો કળશ ઢાંકવાની જે જાળી તે પર ચારે ગમ 2 હાર હતી. બીજા કળશ માટે તેણે એમ જ કર્યું. ઓસરીમાંના થાંભલાની ટોચો પરના કળશ તે કમળના જેવા કોતરકામના હતા. તે 4 હાથ લાંબા હતા. એ બે થાંભલાની ટોચો પર પણ એટલે જાળીની છેક પાસેના પેટું પાસે કળશ હતા અને બીજા કળશ પર ચોગર દમ 200 દાડમ હાર બંધ પાડેલા હતા. તેણે થાંભલા મંદિરની ઓસરી આગળ ઊભા કર્યા. જમણો થાંભલો ઊભો કરીને તેણે તેનું નામ યાખીન પાડ્યું અને ડાબો થાંભલો ઊભો કરીને તેણે તેનું નામ બોઆઝ પાડ્યું. થાંભલાની ટોચો પર કમળનું કોતરકામ હતું એમ થાંભલાનું કામ પૂરું થયું. વળી તેણે ભરતરનો સમુદ્ર બનાવ્યો. તેનો વ્યાસ એક કોરથી તે સામી કોર સુધી 10 હાથ હતો. તે ગોળાકાર હતો. તેની ઊંચાઈ 5 હાથ હતી. તેની આસપાસ 30 હાથની દોરી ફરી વળતી હતી. તેની કોર નીચે ચોમેર ફરતી કળીઓ પાડેલી હતી. દર હાથે 10 કળીઓ પ્રમાણે સમુદ્રની આસપાસ પાડેલી હતી. એ કળીઓની બે હારો સમુદ્રની સાથે જ ઢાળવામાં આવી હતી. તે 12 ગોદા પર મૂકેલો હતો. 3ના મુખ ઉત્તર તરફ, 3ના મુખ પશ્ચિમ તરફ, 3ના મુખ દક્ષિણ તરફ ને 3ના મુખ પૂર્વ તરફ હતા. સમુદ્ર તેમના પર મૂકેલો હતો અને તે બધાની પૂંઠો અંદરની બાજુએ હતી. તેની જાડાઈ 4 આંગળ જેટલી હતી અને તેની કોરની બનાવટ વાટકાની કોરની બનાવટની પેઠે કમળના ફૂલ જેવી હતી. તેમાં 2000 બાથ માતા હતા. વળી તેણે પિત્તળના 10 ચોતરા બનાવ્યા. દરેક ચોતરાની લંબાઈ 4 હાથ, તેની પહોળાઈ 4 હાથ ને તેની ઊંચાઈ 3 હાથ હતી. તે ચોતરાઓની બનાવટ આ પ્રમાણે હતી. તેઓને તકતીઓ હતી અને તકતીઓ ચોકઠાની વચ્ચે હતી અને ચોકઠાની વચ્ચેની તકતીઓ પર સિંહો, ગોધા તથા કરુબો પાડેલા હતા. ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી. સિંહો તથા ગોધાઓની નીચે લટકતા કામની ઝાલરો હતી. તે દરેક ચોતરાને પિત્તળના ચાર પૈડા ને પિત્તળની ધરીઓ હતી. તેના ચાર પાય અને ટેકા હતા. એ ટેકા કુંડાની તળે ભરતરના બનાવેલા હતા ને દરેકની બાજુએ ઝાલરો હતી. મથાળાનું ખામણું અંદરથી ઉપર સુધી એક હાથનું હતું અને તેનું ખામણું બેસણીની બનાવટ પ્રમાણે ગોળ તથા ઘેરાવામાં દોઢ હાથ હતું. વળી તેના કાના પર નકશીકામ હતું ને તેમની તકતીઓ ગોળ નહીં પણ ચોખંડી હતી. ચાર પૈડા તકતીઓની નીચે હતા. પૈડાની ધરીઓ ચોતરામાં જડેલી હતી. દરેક પૈડાની ઊંચાઈ દોઢ હાથ હતી. પૈડાની બનાવટ રત્ના પૈડાની બનાવટ જેવી હતી. તેમની ધરીઓ, તેમની વાટો, તેમના આરા તથા તેમના નાભી ચક્કરો એ બધા ઢાળેલા હતા. દરેક ચોતરાને ચાર ખૂણે ચાર ટેકા હતા. તેના ટેકા ચોતરાની સાથે જ લાગટ હતા. ચોતરાને મથાળે અડધો હાથ ઊંચો ઘુમ્મટ હતો અને ચોતરાને મથાળે તેના ટેકા અને તેની તકતીઓ તેની સાથે સળંગ હતા. તેના ટેકાના પતરા પર તથા તેની તકતીઓ પર તેણે કરુબો, સિંહો તથા ખજૂરીઓ દરેક કદના પ્રમાણમાં કોતર્યા હતા ને તેમની આસપાસ ઝાલરો હતી. એવી રીતે તેણે 10 ચોતરા બનાવ્યા. એ સર્વ એક જ ઢાળકીના, એક જ માપના તથા એક જ ઘાટના હતા. તેણે પિત્તળના 10 કુંડા બનાવ્યા. દરેક કુંડામાં 40 બાથ માતા હતા. દરેક કુંડુ 4 હાથનું હતું. પેલા 10 ચોતરામાંના દરેક પર એક એક કુંડુ મૂકવામાં આવ્યું. તેણે 5 ચોતરા ઘરની જમણી બાજુએ ને 5 ઘરની ડાબી બાજુએ ગોઠવ્યા. તેણે સમુદ્રને ઘરની જમણી દિશાએ અગ્નિ ખૂણા તરફ ગોઠવ્યો. વળી હિરામે કુંડા, પાવડા તથા તપેલા બનાવ્યા. આ પ્રમાણે હિરામે યહોવાના મંદિરને લગતું જે કામ સુલેમાન રાજાને સારું આરંભ્યું હતું તે સર્વ તેણે પૂરું કર્યું. તે બે થાંભલા, તે થાંભલાની ટોચો પરના કળશના બે ઘુમ્મટ તથા થાંભલાની ટોચો પરના કળશના બે ઘુમ્મટ નાખવા સારું બે જાળી અને એ બે જાળીને માટે 400 દાડમ, એટલે થાંભલાની ટોચ પરના બે કળશના બંને ઘુમ્મટ ઢાંકવાની દરેક જાળીને વાસ્તે દાડમની 2 હારો, 10 ચોતરા તથા ચોતરા પરના 10 કુંડા, એક સમુદ્ર તથા સમુદ્રની નીચેના 12 ગોધા, દેગડા, પાવડા તથા તપેલા, યહોવાના મંદિરને લગતા આ બધા વાસણો જે હિરામે સુલેમાન રાજાને સારું બનાવ્યા હતા તે ઓપેલા પિત્તળના હતા. યર્દનના સપાટ પ્રદેશમાં સુકોત તથા સારથાનની વચ્ચે ચીકણી માટીની જમીનમાં રાજાએ તે ઢાળ્યા. સુલેમાને એ સર્વ વાસણો તોળ્યા વગર રહેવા દીધા, કેમ કે તે પુષ્કળ હતા. એ પિત્તળનું વજન અકળિત હતું. સુલેમાને યહોવાના મંદિરના સર્વ પાત્રો બનાવ્યા, એટલે સોનાની વેદી અને જેના પર અર્પિત રોટલી રહેતી તે સોનાની મેજ, દેવવાણી સ્થાન સામેના ચોખ્ખા સોનાના દીપ વૃક્ષ, 5 જમણી તથા 5 ડાબી બાજુએ અને તેમના ફૂલો, દેવીઓ તથા ચિમટા એ સર્વ સોનાના હતા. વળી ચોખ્ખા સોનાના પ્યાલા, કાતરો, તપેલા, પળીઓ તથા ધૂપદાનીઓ અને ભીતરના ઘરના એટલે પરમ પવિત્ર સ્થાનના કમાડને સારું તેમજ ઘરના એટલે મંદિરના કમાડને સારું સોનાના મિજાગરા. એ પ્રમાણે યહોવાના મંદિરને લગતું જે સર્વ કામ સુલેમાન રાજાએ કર્યું તે પૂરું થયું અને જે સર્વ વસ્તુ તેના પિતા દાઉદે અર્પિત કરી હતી તે એટલે રૂપું, સોનું તથા પાત્રો સુલેમાને અંદર લઈ જઈને યહોવાના મંદિરના ભંડારોમાં મૂકી. 8મો અધ્યાય. પછી સુલેમાને ઇસરાયલના વડીલોને તથા કુળોના સર્વ મુખ્ય માણસોને એટલે ઇસરાયલ પુત્રોના પિતૃઓના કુટુંબોના આગેવાનોને યરૂશાલેમમાં સુલેમાન રાજા પાસે એકઠા કર્યા કે તેઓ દાઉદના સિયોન નગરમાંથી યહોવાનો કરાર કોષ લઈ આવે. એથાનિમ માસ એટલે સાતમા માસમાં ઇસરાયલના સર્વ માણસો પર્વને વખતે સુલેમાન રાજા પાસે એકઠા થયા. ઇસરાયલના સર્વ વડીલો આવ્યા ને યાજકોએ કોષ ઉપાડ્યો. તેઓ યહોવાનો કોષ, મુલાકાત મંડપ તથા તંબુમાંના સઘળા પવિત્ર પાત્રો લઈ આવ્યા. એટલે યાજકો તથા લેવીઓ તે લઈ આવ્યા. સુલેમાન રાજા તથા તેની પાસે ભેગી થયેલી ઇસરાયેલી આખી જમાત, ગણાય નહીં તેટલા અસંખ્ય ઘેટા તથા બળદોનું બલિદાન આપતી તેની સાથે કોષની આગળ ઊભી રહી હતી. યાજકો યહોવાના કરાર કોષને તેની જગાએ એટલે ઘરના દેવવાણી સ્થાનમાં, પરમ પવિત્ર સ્થાનમાં કરુબોની પાંખો તળે લાવ્યા, કેમ કે કરુબોએ કોષની જગા પર પોતાની પાંખો ફેલાવી હતી ને કોષ પર તથા તેના દાંડા પર કરુબોએ આચ્છાદન કરેલું હતું. એ દાંડા એટલા લાંબા હતા કે દાંડાના છેડા દેવવાણી સ્થાનની આગળના પવિત્ર સ્થાનમાંથી દેખાતા હતા, પણ તે બહાર દેખાતા નહોતા અને આજ સુધી તે ત્યાં જ છે. ઇસરાયલ પુત્રો મિસ્ર દેશમાંથી નીકળ્યા તે વખતે યહોવાએ તેઓ સાથે કરાર કર્યો ત્યારે હોરેબમાં મૂસાએ જે બે પથ્થરપાટી કોષમાં મૂકી હતી તે સિવાય તેમાં બીજું કંઈ નહોતું. યાજકો પવિત્ર સ્થાનમાંથી નીકળ્યા ત્યારે એમ થયું કે મેઘથી યહોવાનું મંદિર એવું ભરાઈ ગયું કે મેઘના કારણથી યાજકો સેવા કરવા ઊભા રહી શક્યા નહીં, કેમ કે યહોવાના ગૌરવે યહોવાનું મંદિર ભરી દીધું હતું. ત્યારે સુલેમાને કહ્યું કે યહોવાએ કહ્યું છે કે હું ગાઢ અંધકારમાં રહીશ, મેં તારે સારું રહેવાનું મંદિર, સર્વકાળ સુધી તારે રહેવાનું ઠેકાણું નક્કી બાંધ્યું છે. પછી રાજાએ પોતાનું મુખ ફેરવીને ઇસરાયેલની આખી જમાતને આશીર્વાદ દીધો અને ઇસરાયેલની આખી સભા ઊભી રહી હતી. તેણે કહ્યું, ઇસરાયેલના દેવ યહોવાને ધન્ય હો કે જે પોતાના મુખે મારા બાપ દાઉદ સાથે બોલ્યો ને જેણે તે પોતાના હાથે પૂરું કર્યું છે. એટલે મેં મારા ઇસરાયેલ લોકને મિસરમાંથી કાઢ્યા તે દિવસથી માંડીને ઇસરાયેલના સર્વ કુળોમાંથી મેં કોઈ નગર મારું નામ રાખવા માટે મંદિર બાંધવા પસંદ કર્યું નહોતું, પણ મેં મારા લોક ઇસરાયેલનો અધિકારી થવા દાઉદને પસંદ કર્યો. હવે ઇસરાયેલના દેવ યહોવાના નામને અંતે અર્થે મંદિર બાંધવું એવું મારા પિતા દાઉદના હૃદયમાં હતું, પણ યહોવાએ મારા પિતા દાઉદને કહ્યું કે મારા નામને અર્થે મંદિર બાંધવું એ તારા હૃદયમાં હતું અને તારા હૃદયમાં એ હતું એ તે સારું કર્યું, પણ તું તે મંદિર બાંધીશ નહીં, પણ તારી કમરમાંથી નીકળનાર તારો દીકરો મારા નામને અર્થે મંદિર બાંધશે. અને યહોવાએ પોતાનું બોલેલું એ વચન સ્થાપિત કર્યું છે, કેમ કે હું મારા બાપ દાઉદને ઠેકાણે ઊભો થયો છું ને યહોવાએ આપેલા વચન પ્રમાણે ઇસરાયેલના રાજાસન પર બેઠો છું ને ઇસરાયેલના દેવ યહોવાના નામને અર્થે મેં મંદિર બાંધ્યું છે અને ત્યાં મેં કોષને સારું જગા ઠરાવી છે કે જે કોષમાં યહોવાનો કરાર છે, જે કરાર તેણે આપણા પિતૃઓની સાથે તેમને મિસર દેશમાંથી કાઢી લાવતી વેળાએ કર્યો હતો. સુલેમાન યહોવાની વેદી આગળ ઇસરાયેલની આખી જમાત સમક્ષ ઊભો રહ્યો ને પોતાના હાથ આકાશ તરફ પ્રસારીને તેણે કહ્યું કે હે ઇસરાયેલના દેવ યહોવા, ઉપર આકાશમાં કે નીચે પૃથ્વી પર તારા જેવો કોઈ દેવ નથી, એટલે તારા જે સેવકો પોતાના સંપૂર્ણ હૃદયથી તારી આગળ ચાલે છે તેઓની સાથે તું કરાર કરે છે તથા તેઓ પર દયા રાખે છે, તે તારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે તેને પ્રત્યે પાળ્યું છે. હા, તું પોતાને મુખે બોલ્યો ને તે પોતાને હાથે પૂરું કર્યું છે જેમ આજે છે તેમ. માટે હવે હે ઇસરાયેલના દેવ યહોવા, તારા સેવક મારા પિતા દાઉદને જે વચન તે આપ્યું છે તે તેને પ્રત્યે પાળ, એટલે મારી સન્મુખ તને ઇસરાયેલના રાજાસન પર બેસનાર માણસની ખોટ પડશે નહીં. જો જેમ તું મારી સન્મુખ ચાલ્યો તેમ મારી સન્મુખ ચાલવા તારા છોકરા કેવળ પોતાના માર્ગ વિશે સાવચેત રહે તો. માટે હવે હે ઇસરાયેલના દેવ, તારા સેવક મારા બાપ દાઉદને આપેલું તારું વચન કૃપા કરીને સાચું પાડ. પણ શું દેવ ખરેખર પૃથ્વી પર વસશે? જો આકાશ તથા આકાશોનો આકાશ તારો સમાવેશ કરી શકતું નથી, તો આ મારું બાંધેલું મંદિર તારો સમાવેશ કરે એ કેટલું બધું અશક્ય છે. તો પણ હે મારા દેવ યહોવા, તારા સેવકની પ્રાર્થના પર તથા તેની વિનંતી પર લક્ષ આપીને આજે તારો સેવક જે આજીજી તથા પ્રાર્થના તારી આગળ કરે છે તે તું સાંભળ, કે આ મંદિર પર એટલે જે જગા વિશે તે કહ્યું છે કે ત્યાં મારું નામ રહેશે તે પર તારી આંખ રાત દિવસ ઉઘાડી રહે, કે તારો સેવક આ સ્થાન તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે તે તું સાંભળે. જ્યારે તારો સેવક તથા તારા ઇસરાયલ લોક આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે ત્યારે તું તેઓની યાચના સાંભળજે. હા, તારા રહેઠાણ આકાશમાં તું સાંભળજે અને સાંભળીને ક્ષમા કરજે. જો કોઈ માણસ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે ને તેને સમ ખવડાવવા સારું તેને સોગંદ દેવામાં આવે ને તે આવીને આ મંદિરમાં તારી વેદીની સન્મુખ સોગંદ ખાય, તો તું આકાશમાં સાંભળજે ને તે પ્રમાણે કરજે, ને તારા સેવકોનો ન્યાય કરીને દુષ્ટને દોષિત ઠરાવીને તેનો માર્ગ તેને પોતાને માથે લાવજે, અને ન્યાયને ન્યાય ઠરાવી તેના ન્યાય પ્રમાણે ન્યાયપણા પ્રમાણે તેને આપજે. જ્યારે તારા ઇસરાયલ લોક તારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે શત્રુના હાથે માર્યા જાય, પણ જો તેઓ તારી પાણી પાછા ફરે, તારું નામ કબૂલ કરે ને આ મંદિરમાં તારી આગળ પ્રાર્થના તથા યાચના કરે, તો તે તું આકાશમાં સાંભળીને તારા લોક ઇસરાયલના પાપની ક્ષમા કરજે, ને જે દેશ તેઓના પિતૃઓને આપ્યો તેમાં તેઓને પાછા લાવજે. તેઓએ તારી વિરુદ્ધ કરેલા પાપને લીધે જ્યારે આકાશ બંધ થઈ જાય ને વરસાદ ન આવે, ત્યારે જો તેઓ આ સ્થાન પણ મુખ ફેરવીને પ્રાર્થના કરે ને તારું નામ કબૂલ કરે ને તેઓ પર તે વિપત્તિ મોકલી તેથી તેઓ પોતાના પાપથી ફરે, તો તે તું આકાશમાં સાંભળીને તારા સેવકોના તથા તારા લોક ઇસરાયલના પાપની ક્ષમા કરજે. કેમ કે જે સુમાર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તું તેઓને શીખવે છે, અને તારો જે દેશ ને તારા લોકને વારસા તરીકે આપ્યો છે તેમાં વરસાદ મોકલજે. જો દેશમાં દુકાળ હોય, જો મરકી હોય, જો લૂ મસી તીડ કે કાતરા પડે, જો તેઓના શત્રુ તેઓના દેશમાં પોતાના નગરોમાં તેઓને ઘેરી લે, ગમે તે મરકી કે ગમે તે રોગ હોય, અને જો કોઈ માણસ કે તારા બધા ઇસરાયલ લોક પોતપોતાના હૃદયનો રોગ જાણીને જે કંઈ પ્રાર્થના કે યાચના કરે ને પોતાના હાથ આ મંદિર ભણી પ્રસારે, તો તું તારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને ક્ષમા આપીને તે પ્રમાણે કરજે, અને દરેક માણસનું હૃદય તું જાણે છે, માટે તેને તેના સર્વ માર્ગો પ્રમાણે ફળ આપજે. કેવળ તું, કેમ કે કેવળ તું જ સર્વ મનુષ્ય પુત્રના હૃદયો જાણે છે કે જે દેશ તે અમારા પિતૃઓને આપ્યો છે તેમાં તેઓ જીવે તે સઘળા દિવસોમાં તેઓ તારી બીક રાખે. વળી પરદેશીઓ કે જે તારા ઇસરાયલ લોકોમાંના નથી, તે જ્યારે તારા નામની ખાતર દૂર દેશથી આવે, કેમ કે તેઓ તારા મોટા નામ વિશે, તારા પરાક્રમી હાથ વિશે તથા તારા લંબાવેલા ભુજ વિશે સાંભળશે, અને તે આવીને આ મંદિર ભણી મુખ ફેરવીને પ્રાર્થના કરે, ત્યારે તું તારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને જે સઘળી બાબત વિશે તે પરદેશી તારી પ્રાર્થના કરે તે પ્રમાણે તું કરજે, કે જેથી પૃથ્વીના સર્વ લોક તારું નામ જાણે ને તારા ઇસરાયલ લોકોની પેઠે તેઓ તારી બીક રાખે, ને તેઓ જાણે કે આ મારું બાંધેલું મંદિર તારા નામથી ઓળખાય છે. જે કોઈ રસ્તે તું તારા લોકને મોકલે તે રસ્તે થઈને જો તેઓ પોતાના શત્રુની સામે યુદ્ધ કરવા જાય, ને જે નગર તે પસંદ કર્યું છે તેની ભણી તથા જે મંદિર મેં તારા નામને અર્થે બાંધ્યું છે તેની ભણી મુખ ફેરવીને જો તેઓ યહોવાની પ્રાર્થના કરે, તો આકાશમાં તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના તું સાંભળજે ને તેમના પક્ષની હિમાયત કરજે. જો તેઓ તારી વિરુદ્ધ પાપ કરે, કેમ કે પાપ ન કરે એવું માણસ કોઈ નથી, ને તું તેઓ પર કોપાયમાન થઈને તેમને શત્રુના હાથમાં એવી રીતે સોંપે કે તેઓ તેમને બંદીવાન કરીને દૂરના કે નજીકના શત્રુના દેશમાં લઈ જાય, તો પણ જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય ત્યાં જો તેઓ વિચાર કરીને ફરે ને પોતાને બંદીવાન કરીને લઈ જનારના દેશમાં તેઓ તારી આગળ યાચના કરીને કહે કે અમે પાપ કર્યું છે, સ્વચ્છંદી રીતે વર્ત્યા છીએ, અમે ભૂંડું કર્યું છે, વળી તેઓને બંદીવાસ કરીને લઈ જનાર તેઓના શત્રુઓના દેશમાં જો તેઓ પોતાના સંપૂર્ણ હૃદયથી તથા પોતાના સંપૂર્ણ જીવથી તારી ભણી પાછા ફરે અને તેઓનો જે દેશ તેઓના પિતૃઓને તે આપ્યો, વળી જે નગર તે પસંદ કર્યું છે તથા જે મંદિર તારા નામને અર્થે મેં બાંધ્યું છે, તેમની ભણી મુખ ફેરવીને તારી પ્રાર્થના કરે તો તારા રહેઠાણ આકાશમાં તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના તું સાંભળજે ને તેમના પક્ષની હિમાયત કરજે, અને તારી વિરુદ્ધ તારા જે લોકે પાપ કરેલું તેમને તથા તારી વિરુદ્ધ તેઓએ જે ઉલ્લંઘન કરેલા તે સર્વને ક્ષમા આપજે, અને તેઓને બંદીવાન કરીને લઈ જનારાના મનમાં તેઓ પ્રત્યે દયા ઉપજાવજે કે તેઓ તેમના પર દયા રાખે, કેમ કે તેઓ તારા લોક તથા તારો વારસો છે જેને તું મિસરમાંથી લોઢાની ભઠ્ઠી મધ્યેથી કાઢી લાવ્યો કે તારા સેવકની યાચના પર તથા તારા ઇસરાયલ લોકની યાચના પર તારી આંખો ઉઘાડી રહે કે જ્યારે જ્યારે તેઓ તારી વિનંતી કરે ત્યારે ત્યારે તું તેઓનું સાંભળે, કેમ કે હે પ્રભુ યહોવા, તું અમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવતી વેળાએ તારા સેવક મૂસાને હસ્તક બોલ્યો હતો તે પ્રમાણે તે તેઓને તારો વારસો થવા સારું પૃથ્વીના સર્વ લોકોથી જુદા કર્યા છે, અને એમ થયું કે સુલેમાન આ સગી પ્રાર્થના તથા યાચના યહોવા આગળ કરી રહ્યો ત્યારે તે યહોવાની વેદી સામેથી ઉઠ્યો કે જ્યાં તે પોતાના હાથ આકાશની ગમ પ્રસારીને ઘૂંટણે પડેલો હતો, તેણે ઊભા થઈને મોટે સાદે ઇસરાયલની આખી સભાને આશીર્વાદ દીધો અને કહ્યું કે યહોવાને ધન્ય હોજો કે જેણે પોતાના આપેલા સર્વ વચનો પ્રમાણે પોતાના ઇસરાયલ લોકને આરામ આપ્યો છે, જે સર્વ સારા વચનો તેણે પોતાના સેવક મૂસાને હસ્તક આપ્યા હતા તેમાંનો એક પણ શબ્દ વ્યર્થ ગયો નથી, જેમ આપણો દેવ યહોવા આપણા પિતૃઓની સાથે હતો તેમ તે આપણી સાથે રહો, તે આપણને છોડી ન દો ને આપણને ન તજો, કેમ કે તેના સર્વ માર્ગોમાં ચાલવા સારું અને તેની આજ્ઞાઓ તેના વિધિઓ તથા તેના નિયમો જે તેણે આપણા પિતૃઓને ફરમાવ્યા હતા તે પાળવા સારું, તે આપણા હૃદયોને પોતાની તરફ વાળે, આ મારા શબ્દો જે વડે મેં યહોવા આગળ યાચના કરી છે તે રાત દિવસ આપણા દેવ યહોવાની હજુરમાં રહો કે તે દરરોજની અગત્ય પ્રમાણે પોતાના સેવકના પક્ષની તથા પોતાના ઇસરાયલ લોકોના પક્ષની હિમાયત કરે કે જેથી પૃથ્વીની સર્વ પ્રજાઓ જાણે કે યહોવા એ જ દેવ છે, બીજો કોઈ નથી, માટે આપણા દેવ યહોવાના વિધિઓ પ્રમાણે ચાલવા તથા તેની આજ્ઞાઓ પાળવા, તમારા હૃદયો તેની પ્રત્યે આજની માફક સંપૂર્ણ રહો. પછી રાજાએ તથા તેની સાથે સર્વ ઇસરાયલે યહોવાને બલિદાન આપ્યા અને શાંતિઅર્પણોનો જે યજ્ઞ સુલેમાને યહોવાને ચઢાવ્યો તે 22,000 ગોધા તથા 1,20,000 ઘેટાનો હતો. એ પ્રમાણે રાજાએ તથા સર્વ ઇસરાયલ પુત્રોએ યહોવાના મંદિરની પ્રતિષ્ઠા કરી. તે જ દિવસે રાજાએ યહોવાના ઘરની આગળના ચોકના મધ્યભાગને પાવન કર્યો, કેમ કે ત્યાં તેણે દહનાર્પણ, ખાદ્યાર્પણ તથા શાંતિઅર્પણોનો મેચ ચઢાવ્યા, કેમ કે યહોવાની સન્મુખ જે પિત્તળની વેદી હતી તે એટલી મોટી ન હતી કે તે પર દહન્યાર્પણ, ખાદ્યાર્પણ તથા શાંતિઅર્પણનો મેદ માણી શકે. એ પ્રમાણે તે સમયે આપણા દેવ યહોવાની આગળ 7 દિવસ એટલે 14 દિવસ સુધી સુલેમાને તથા તેની સાથે સર્વ ઇઝરાયલે એટલે હમાતના નાકાથી તે મિસરના વેળા સુધીના લોકોની મોટી સભાએ ઉત્સવ કર્યો. 8મે દિવસે તેણે લોકોને વિદાય કર્યા ને તેઓએ રાજાને આશીર્વાદ દીધો, ને જે સર્વ ભલા યહોવાએ પોતાના સેવક દાઉદને તથા પોતાના ઇસરાયલ લોકને દર્શાવી હતી તેને લીધે મનમાં હરખાતા તથા આનંદ કરતા તેઓ પોતપોતાના તંબુએ ગયા. 9મો અધ્યાય. અને સુલેમાન યહોવાના મંદિરનું તથા રાજાના મહેલનું બાંધકામ અને જે જે કરવાની સુલેમાનની ઈચ્છા હતી તે સર્વ કરી રહ્યો, ત્યારે એમ થયું કે યહોવાએ તેને ગિબ્યોનમાં દર્શન દીધું હતું તેમ તેણે બીજી વાર સુલેમાનને દર્શન દીધું, અને યહોવાએ તેને કહ્યું કે મારી આગળ કરેલી તારી પ્રાર્થના તથા તારી યાચના મેં સાંભળી છે, આ તારા બાંધેલા મંદિરને મારું નામ તેમાં સદા રાખવા સારું મેં પવિત્ર કર્યું છે અને મારી દ્રષ્ટિ તથા મારું હૃદય નિરંતર ત્યાં રહેશે, વળી તારો પિતા દાઉદ જેમ ચાલ્યો તેમ મેં તને આપેલી સર્વ આજ્ઞાઓ પ્રમાણે કરવાને જો તું મારી આગળ શુદ્ધ હૃદયથી ને પ્રમાણિકપણે ચાલશે ને મારા વિધિઓ તથા મારા નિયમો પાળશે તો જેમ મેં તારા પિતાને પિતા દાઉદને વચન આપ્યું હતું કે ઇસરાયલના રાજ્યાસન પર તને વારસની ખોટ પડશે નહીં તે મુજબ હું તારા રાજ્યની ગાદી ઇસરાયલ પર સર્વકાળ કાયમ રાખીશ પણ જો તમે અથવા તમારા દીકરા મને અનુસરવાનું છોડી દેશો ને મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ જે મેં તમારી આગળ મૂક્યા છે તે નહીં પાળો પણ જઈને અન્ય દેવોની સેવા કરશો ને તેમને ભજશો તો ઇસરાયલને જે દેશ મેં આપ્યો છે તેમાંથી હું તેઓને નષ્ટ કરીશ અને આ જે મંદિર મેં મારા નામને સારું પવિત્ર કર્યું છે તેને હું મારી દ્રષ્ટિ આગળથી દૂર કરીશ અને સર્વ લોકો મધ્યે ઇસરાયલ દ્રષ્ટાંતરૂપ તથા કહાણીરૂપ થશે અને જો કે આ મંદિર ઘણું ઊંચું છે તો પણ તેની પાસે થઈને જેના દરેક જણ અચંબો પામશે ને છઠ છઠ કરશે અને તેઓ કહેશે કે શા માટે યહોવાએ આ દેશના તથા આ મંદિરના આવા હાલ કર્યા હશે અને તેઓ ઉત્તર આપશે કે તેઓના પિતૃઓને મિસર દેશમાંથી કાઢી લાવનાર તેઓના દેવ યહોવાને તજી દઈને તેઓએ અન્ય દેવોને સ્વીકાર્યા ને તેમની ભક્તિ કરી ને તેમની સેવા કરી તે માટે યહોવા આ સગળી હાનિ તેમના પર લાવ્યો છે. સુલેમાન 20 વર્ષમાં બંને મકાન એટલે યહોવાનું મંદિર તથા રાજાનો મહેલ બાંધી રહ્યો. ત્યાર પછી એમ થયું સુલેમાન રાજાએ હિરામને ગાલિલ પ્રાંતમાં 20 નગરો આપ્યા. હવે તુરના રાજા હિરામે સુલેમાનને જેટલાની ઈચ્છા હતી તેટલા બધા એરજ વૃક્ષના લાકડા તથા દેવદારના લાકડા તથા સોનું પૂરા પાડ્યા હતા. સુલેમાનને હિરામને જે નગરો આપ્યા હતા તે જોવા સારું તે તુરમાંથી આવ્યો પણ તેને ગમ્યા નહીં. તેણે કહ્યું, મારા ભાઈ, આ કેવા નગરો તે મને આપ્યા છે? અને તેણે તેઓનું નામ કાબુલ દેશ પાડ્યું તે આજ સુધી છે. અને હિરામે સુલેમાન રાજાને ત્યાં 120 તાલન સોનું મોકલ્યું. યહોવાનું મંદિર તથા પોતાનો મહેલ તથા મિલ્લો, યરૂશાલેમનો કોટ, હાસોર, મગીદો તથા ગેઝેર બાંધવા સારું સુલેમાન રાજાએ જે વેઠ કરનારાઓની ટોળી ભેગી કરી તેની વિગત આ પ્રમાણે હતી. મિસરના રાજા ફારૂને ચઢાઈ કરીને ગેઝેરને સર કરી તેને અગ્નિથી બાળી નાખ્યું હતું ને તે નગરના રહેવાસી કનાનીઓને મારી નાખીને તે પોતાની પુત્રીને એટલે સુલેમાનની સ્ત્રીને પલ્લામાં આપ્યું હતું. સુલેમાને દેશમાં ગેઝેર, નીચલું બેથહોરોન, બાલાત, અરણ્યમાં તાદમોર, સુલેમાનના ભંડારના સર્વ નગરો, તેના રથોને સારું નગરો, તેના સવારોને સારું નગરો તથા પોતાના શોખને માટે યરૂશાલેમમાં તથા લબાનોનમાં તથા પોતાના અધિકાર તળેના સર્વ દેશમાં જે બાંધકામ કરવાની સુલેમાનને ઈચ્છા થઈ તે બાંધ્યા. સુલેમાને અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, હિબીઓ તથા યબુસીઓ જેઓ ઇસરાયલ પુત્રોમાંના ન હતા પણ જેમનો પૂરો નાશ ઇસરાયલીઓ કરી શકેલા નહીં તેઓમાંથી બચી રહેલા સર્વ લોકના વંશજો જે તેમની પછી દેશમાં બચી રહેલા તેમના પર વેઠ નાખી જે આજ સુધી છે. પણ ઇસરાયલ પુત્રોમાંથી કોઈના પર સુલેમાને વેઠ નાખી નહીં પણ તેઓ તો સૈનિકો, તેના ચાકરો, તેના અધિપતિઓ, તેના સરદારો ને તેના રથોના તથા તેના ઘોડસવારના અમલદારો હતા. સુલેમાનના કામ પર જે મુખ્ય કારભારીઓ હતા તે આ હતા, એટલે એ કામના મજૂરો પર મુકાદમી કરનારા 550 હતા. પણ ફારૂનની પુત્રી દાઉદનગરમાંથી નીકળીને તેને માટે સુલેમાને જે મહેલ બાંધ્યો હતો તેમાં આવી તે વખતે સુલેમાને મિલ્લો બાંધ્યો. સુલેમાને યહોવાને અર્થે જે વેદી બાંધી હતી તે પર તે દર વર્ષે 3 વખત ધાન્યાર્પણો તથા શાંતિઅર્પણો ચઢાવતો હતો ને તેની સાથે યહોવાની આગળની વેદી પર ધૂપ બાળતો હતો. એ પ્રમાણે તેણે ઘર પૂરું કર્યું. વળી સુલેમાન રાજાએ અધોમ દેશમાં લાલ સમુદ્રના કાંઠા પરના એલોથ પાસેના એસ્યોન ગેબેરમાં માણોનો કાફલો બનાવ્યો અને હિરામે પોતાના ચાકરોને એટલે જેઓ સમયના ભૂમ્યા હતા એવા વહાણવટીઓને વાણો પર સુલેમાનના ચાકરોની સાથે મોકલ્યા. તેઓ ઓફિસ જઈને ત્યાંથી 420 તાલંત સોનું લઈને સુલેમાન રાજા પાસે આવ્યા.
રાજાઓનું પહેલું પુસ્તક તેનો 10મો અધ્યાય. શેબાની રાણીએ યહોવાના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી ત્યારે તે ગૂંચવણીયા પ્રશ્નો વડે તેની પરીક્ષા કરવા આવી. તે અતિ ભારે રસાલા સાથે ને સુગંધી દ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાસણો લાદેલા ઊંટો સાથે યરુશાલેમમાં આવી તેને સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી. સુલેમાને તેના સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા. જેનો જવાબ તેણે તેને આપ્યો ન હોય એવી એક કે બાબતથી રાજા અજાણ્યો નહોતો. ત્યારે શેબાની રાણીએ સુલેમાનનું સગળું જ્ઞાન, તેનો બાંધેલો મહેલ, તેની મેજ પરની રસોઈ, તેના સેવકોનું બેસવું, તેના કારભારીઓનું ઊભા રહેવું, તેઓના વસ્ત્રો, તેના પાત્ર વાંકો તથા યહોવાના મંદિરમાં જે ધન્યાર પણ તે ચઢાવતો હતો તે જોયા ત્યારે તેના હોશ કોશ ઉડી ગયા. તેણે રાજાને કહ્યું કે તારા કૃત્યો વિશે તથા તારા જ્ઞાન વિશે થતી જે વાત મેં મારા પોતાના દેશમાં સાંભળી હતી તે ખરી છે, પણ મેં આવીને મારી પોતાની નજરેથી જોયું ત્યાં સુધી હું તે વાત માનતી ન હતી, પણ જુઓ મને અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. જે કીર્તિ મેં સાંભળી હતી તે કરતા તારું જ્ઞાન તથા તારી સમૃદ્ધિ વિશેષ છે. ભાગ્યશાળી છે તારા માણસો, ભાગ્યશાળી છે આ તારા સેવકો જેઓ નિત્ય તારી સન્મુખ ઉભા રહીને તારા જ્ઞાનનો લાભ લે છે. ધન્ય હોજો તારા દેવ યહોવાને કે જેણે તારા પર પ્રસન્ન થઈને તને ઈસરાયલના રાજ્યાસન પર બેસાડ્યો, કેમ કે યહોવાએ ઈસરાયલ પરના પોતાના સતત પ્રેમને લીધે તને ન્યાય તથા ઇન્સાફ કરવા સારું રાજા ઠરાવ્યો. અને તેણે રાજાને 120 તાલંત સોનું, પુષ્કળ સુગંધી દ્રવ્ય તથા મૂલ્યવાન પાષાણો આપ્યા. શેબાની રાણીએ જે સુગંધી દ્રવ્યો સુલેમાન રાજાને આપ્યા તેટલા બધા કદી ફરીથી મળ્યા નથી. હીરામના વાણો કે જે ઓફિરથી સોનું લાવ્યા હતા તે અતિ પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો પર ઓફિરથી લાવ્યા. રાજાએ તે સુખડના લાકડાના યહોવાના મંદિરે સારું તથા રાજાના મહેલને સારું થાંભલા તથા ગવાયોને વાસ્તે વીણા અને તંબુરા બનાવ્યા. એવા મૂલ્યવાન સુખડના લાકડા આજ દિન સુધી કદી આવ્યા કે દેખાયા નહોતા. શેબાની રાણીએ જે કંઈ માગ્યું તે તેની સગળી ઈચ્છા પ્રમાણે સુલેમાન રાજાએ તેને આપ્યું. તે ઉપરાંત સુલેમાને પોતાની પાછળ સખાવતથી તેને આપ્યું તે તો જુદું. પછી તે પાછી ફરીને પોતાના ચાકરો સાથે પોતાના દેશમાં પાછી ગઈ. હવે દર વર્ષે સુલેમાન્યતા જે સોનું આવતું તેનું વજન 666 તાલંત હતું. વળી મુસાફર લોકો લાવતા હતા ને તે વેપારીઓના વેપારથી તથા મિશ્ર લોકના સર્વ રાજાઓ તરફથી તથા દેશના સુબાઓ તરફથી જે મળતું તે જુદું. સુલેમાન રાજાએ ઘડેલા સોનાની 200 ઢાલ બનાવી. દરેક ઢાલમાં 600 શેકલ સોનું જતું. તેને ઘટેલા સોનાની બીજી 300 ડાલ બનાવી. એ દરેક ડાલમાં 3 માણે સોનું જતું. રાજાએ તે લબાનોનના વનગૃહમાં મૂકી. તે ઉપરાંત રાજાએ હાથી દાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું અને તેના પર ચોખ્ખું સોનું મળ્યું. આસનને 6 પગથિયા હતા. આસનનો ઉપલો ભાગ પાછળથી ગોળ હતો અને બેઠકની પાસે બંને બાજુએ હાથ હતા અને તે હાથોની બાજુએ 2 સિંહ ઊભા હતા. 6 પગથિયા પર આ બાજુએ તથા બીજી બાજુએ 12 સિંહો ઉભેલા હતા. આના જેવું સિંહાસન કોઈ પણ રાજ્યમાં બનાવવામાં આવ્યું ન હતું. સુલેમાન રાજાના પીવાના સર્વ પાત્રો સોનાના હતા. લબાનોન વનગૃહમાંના સર્વ પાત્રો ચોખ્ખા સોનાના હતા. રૂપાનું એક પણ નહોતું. સુલેમાનના સમયમાં એ કઈ વિષાદનું ગણાતું નહોતું, કેમ કે રાજાનો પારસી સ્વાનનો એક કાફલો ઈરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર 3 વર્ષે એકવાર તાર્સિસનો કાફલો સોનું, રૂપો, હાથીદાંત, વાનરો તથા મોર લઈને આવતો હતો. એમ સુલેમાન રાજા પૃથ્વીના સર્વ રાજાઓ કરતા દ્રવ્ય તથા જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ હતો. દેવે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી પરના લોકો સુલેમાનની હજુરમાં આવતા. તે દરેક પોતપોતાની ભેટો એટલે રૂપાના પાત્રો તથા સોનાના પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધિત દ્રવ્ય, ઘોડા તથા કચ્છરો વાર્ષિક ખંડણી તરીકે લાવતા હતા. સુલેમાને રથો તથા સવારોનો પુષ્કળ જમાવ કર્યો. તેની પાસે 1400 રથ તથા 12000 ઘોડેસવારો હતા. તેણે તેઓના રથના નગરોમાં તથા યરુસલેમમાં રાજાની પાસે રાખ્યા. રાજાએ યરુસલેમમાં રૂપું એટલું બધું વધારી દીધું કે તે પથ્થરને તોલે થઈ પડ્યું તથા એરેજકાસ એટલા બધા વધાર્યા કે તે નીચાણના પ્રદેશના ગુલ્લરના લાકડાના તોલે થઈ પડ્યા. સુલેમાન પાસે જે ઘોડા હતા તે મિસરમાંથી આણેલા હતા. રાજાના વેપારીઓ તેમને જથ્થાબંધ એટલે દરેક જથ્થાની અમુક કિંમત આપીને રાખતા હતા. એક રથ 600 શેકેલ તથા એક ઘોડો 150 શેકેલ રૂપું આપીને મિસરમાંથી લાવવામાં આવતા. એ જ પ્રમાણે વિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા રામના રાજાઓને માટે પણ તે વેપારીઓ તેઓને લાવી આપતા. ઈશ્વર પિતા તમને વાંચેલા હશે તો સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. અમે